सर्वे वाला मुक्त हो। अपना अंतिम ध्येय कारण सत्संगी तरीके अनादि मुक्त तरीके, अपना अंतिम लक्ष्य छे महाराज ने मूर्ति अने मूर्ति नो सुख। कोई पण मनुष्य, कोई पण व्यक्ति देश में के विदेश में कोई धंधो करे छे, कोई नौकरी करे छे, कोई खेती करे, कोई पण व्यवसाय करे, परंतु एनो अंतिम लक्ष्य छे पैसो कमावो। ने पैसा कमाया पछी शुं? भौतिक सुखनी प्राप्ति। ભૌતિક સુખમાં ઘણું બધું આવી ગયું। ભૌતિક સુખ એટલે માયિક સુખ, લૌકિક સુખ, બંગલાના, ગાડીના, પહેરવાના, ઓઢવાના, જોવાના, જાણવાના, સાંભળવાના, સ્ત્રીના, વિષયના, આ ભૌતિક સુખો કહેવાય। જીવ પ્રાણી માત્ર જે કંઈ કરે છે ભૌતિક સુખ માટે કરે છે। આપણે જીવ નથી, હતો એ સ્ટેટસ આપણું હતું, હવે નથી। હવે આપણે મહારાજના અનાદિમુક્ત છીએ, તો અનાદિમુક્તનો ધ્યેય ભૌતિક સુખ નથી। એ સુખ માટે આપણે પ્રયત્ન, હવે એના માટેની લાલચ, લોભ આપણને ન રહેવો જોઈએ, કારણ કે આપણે હવે આપણું સ્ટેટસ બદલાયું છે એનો ખ્યાલ રાખવાનો છે કે મારા માટે નથી। આટલું સ્પષ્ટીકરણ પહેલું જ્યાં સુધી આપણને નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મિક સુખ, મૂર્તિના સુખનો આલોચ નહીં જાગે, વિચાર જ નહીં આવે। હું કોણ છું? હવે મારું લક્ષ્ય શું છે? ભૌતિક સુખ એ મારા માટે નથી। હવે જેમ મુક્તો આપણને મહારાજની ઓળખાણ થઈ, સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે ચા કોફી પહેલા પીતા હતા, આમાંથી ઘણા પીધા હશે, પેલો પીધો હશે, ઘણા પીધો હશે। આપણને કેવું નક્કી થઈ ગયું, હું સત્સંગી છું, હવે ચા કોફી મારા માટે નથી। સત્સંગી છું એટલે મારા માટે નથી, હું નક્કી થઈ ગયું। અને નથી પીતા એનું કારણ જ આપણને આપણો ખ્યાલ રહે છે કે હું સત્સંગી છું, મારાથી ન પીવાય। એક સ્ટેપ આગળ વધીએ તો આપણને મહારાજની નિષ્ઠા થઈ, ઉપાસના થઈ, દ્રઢાશ્રો થયો, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ કે અનંત કોટી બ્રહ્માંડોમાં સનાતન ઈશ્વર એવા એક જ સ્વામિનારાયણ ભગવાન છે, બીજા બધાએ એના આપેલા ઐશ્વર્યથી, અનવય શક્તિના પાવરથી અનંત આધુનિક થયા છે અને રહ્યા છે, થયા છે અને થાય છે। પણ મને મળ્યા એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમનો હું આશ્રિત છું, આવું સમજાણું, એટલે આપણને પરોક્ષના દેવ અવતારોમાંથી પણ પ્રતીતિ ટળી ગઈ। બરાબર છે, અતિકની પહેલા ઘણા બધા અહીં બેઠા છીએ જેને જન્મથી સત્સંગ નથી, અને સત્સંગ હતો તો કાર્ય સત્સંગ હતો, તો આપણને નક્કી થઈ ગયું કે આપણા માટે નથી। ભલે નવરાત્રિએ લાખો લોકો ઝૂમતા હોય ને ઘૂમતા હોય, પરંતુ આપણને નક્કી છે કે આ બધું આપણા માટે નથી। કેમ? હવે હું ભગવાન સ્વામિનારાયણનો દીકરો થયો, આ વિચારે કરીને આપણને નક્કી થઈ ગયું કે એમ આપણા માટે નથી। અરે સ્વયં શ્રીજી મહારાજે પોતે પોતાના હાથે કરેલા મંદિરોમાં પોતાના હસ્તે મૂર્તિઓ પધરાવી સંકલ્પ સ્વરૂપો, બાપાએ એવું કીધું કે એ બધા સંકલ્પ સ્વરૂપો છે, છતાંય આપણને પ્રતીતિ છે, રહે છે, નક્કી છે કે એ નવા આદરવાળા માટે છે, આપણા માટે નથી. આપણા માટે રેમ તો લગડી, અને એટલે શું મહારાજ પ્રતીતિ હતી પેલા ઘણાને હતી, હવે આપણને ઈચ્છા જ નથી થતી. કેમ? ખબર પડી કે હું કોણ છું, આપણા માટે એ નથી. બસ હવે મુકતો આપણે, એથી એક સ્ટેપ હવે આગળ જવાનું છે. આપણને મહારાજે આગળ લઈ ગયા છે કે આપણે માત્ર સત્સંગી નથી, આપણે કારણ સત્સંગી છીએ, અને કારણ સત્સંગી એટલે અનાદિ મુક્ત. કારણ સત્સંગીનો અર્થ જ અનાદિ મુક્ત. તો અનાદિ મુક્ત માટે કોણ કોણ રહે અને કોણ કોણ હોય? તો ભૌતિક સુખો અનાદિ મુક્ત માટે હોય, તો એની લાલચ અનાદિ મુક્ત ન હોય? બહુ અદભુત એક પંક્તિ કીર્તનની અનુભવી પુરુષે આપણને આપી છે, વાસવાણી બાપાએ આપી છે. અનાદી મુક્તના સ્નેહો પ્રીતમ પ્યારા પ્રભુમાં રહે છે. અનાદી મુક્તના સ્નેહો પ્રીતમ પ્યારા પ્રભુ મારે. અર્થ સમજાણો કઈ આ પંક્તિનો? અનાદિ મુક્ત જે થયો એ અનાદિ મુક્ત ના સ્નેહો, સ્નેહ નથી વાપર્યો, સ્નેહો. ઇન્ટેન્શિયલી એક એક શબ્દમાં કેટલો બધો ભારણ છે અને કેટલું બધું તારણ છે. અનાદિ મુક્ત ના સર્વે સ્નેહ, એને સ્નેહો કહેવાય. બહુવચન છે, સ્નેહ શબ્દ એક વચન છે, સ્નેહો એ શબ્દ બહુવચન છે. એના તમામ સ્નેહ, જગતના જીવને દેહ ધારીને પૈસામાં સ્નેહ હોય, એને સ્ત્રીમાં સ્નેહ હોય, એને વસ્ત્રમાં સ્નેહ હોય, એને પહેરવામાં સ્નેહ હોય, એને ઓઢવામાં સ્નેહ હોય, પરંતુ અનાદિ મુક્તના તમામ સ્નેહ એને કહેવાય સ્નેહો. ક્યાં જે નટકી ગયા હોય, પ્રીતમ પ્યારા પ્રભુમાં રહે છે. સમજણ પડી? અનાદિ મુક્તને કોઈ બાબતમાં જ્યાં સુધી સ્નેહ રહે છે, ભૌતિક પદાર્થમાં આપણને સ્નેહ એટલે પ્રીતિ રહે છે, ત્યાં સુધી હજુ આપણે અનાદિ મુક્ત શબ્દને લાયક નથી બન્યા. એ સ્થિતિને લાયક નથી બન્યા. હવે આપણને નિરંતર રહેવું જોઈએ કે મારા માટે ભૌતિક સુખો એ મારા માટે નથી. નાનપણમાં વર્ષોથી ઘોડિયામાં સૂતા હતા, વર્ષો સુધી, બે ચાર પાંચ વર્ષ સુધી સૂતા, પરંતુ હવે ઘોડીઓ મારા માટે નથી, એ દેવ અવતારો મારા માટે નથી, મહારાજે પધરાવેલા સંકલ્પ સ્વરૂપો મારા માટે નથી, કાંદા લસણ ખૂબ ખાધું હતું પણ હવે એ મારા માટે નથી, ડુંગળી પેલું ચા કોફી મારા માટે નથી. એમ હવે પછીનું સ્ટેપ અને સમજણ આપણી આ છે. અને ક્યારે મારા માટે નથી એવું ક્યારે વિચાર આવે? કે જ્યારે હું અનાદિ મુક્ત છું. આ વિચાર રહેશે અને જેટલો રહેશે કે હું એમ આઈ બસ હું કોણ છું, આ વિચાર જેટલા અંશે રહેશે એટલા જ આપણી વૃત્તિ પાછી રહેશે, એટલા જ આપણે જગતની કોરે ભૌતિક સુખોથી આપણી વૃત્તિઓને વાઇન્ડ અપ કરી શકીશું, સંકેલો કરી શકશું. આ જ વિચાર છે, પાછા વળવાનો વિચાર જ આ છે. અને એટલું જ નહીં, પરંતુ હવે મારા માટે કયું સુખ છે? હવે તો મૂર્તિનું સુખ એ જ મારા માટે છે. જેમ પેલામાં સમજાણો કે સંકલ્પ સ્વરૂપો પણ મારા માટે નથી, મારા માટે એક અક્ષરધામના ધણી સ્વામિનારાયણ ભગવાન કો, ઘનશ્યામ મહારાજ કો, હરિકૃષ્ણ મહારાજ કહો એ જ મારા માટે છે એમ. સુખની બાબતમાં પણ જ્યારે આટલું સમજાશે કે હું જગતનો જીવ નથી, હું માયાનો આધીન નથી, માયાને આધીન નથી, હું દેહધારી નથી, ભૌતિક સુખો એ દેહધારી માટે છે, માયાના જીવ માટે છે, જગતના જીવ માટે છે, મારા માટે નથી. હવે હું અનાદિ મુક્ત છું, મારી લાલચ, મારો લોભ અને મારું ખેંચાણ, હવે મહારાજનું સુખ જોઈએ મારે. હવે મારા માટે એક જ છે, મૂર્તિનું સુખ. અને મૂર્તિના સુખનો વિચાર જેટલો આવશે એટલા બીજા સુખના વિચાર ટળશે. બહુ સમજવા જેવી વાત છે. જોજો, નાના છોકરા હોય ને, કોલેજમાં છોકરાઓ ભણતા હોય ને, ખાસ કરીને કોલેજમાં, એ છોકરાઓ જ્યારે કંઈક જોવે ને કે આ લાઈનમાં પૈસા બહુ મળે છે, એટલે એને સંકલ્પ થઈ જાય કે મારે આ કરવું છે, મસ્તમાં મારા પૈસા વધુ કમાવા છે. પાછું બીજું કંઈક સાંભળે ને કે આના કરતાં આ લાઈનમાં બહુ વધુ મળે છે, એટલે એને તરત સંકલ્પ બદલાઈ જાય. શું થઈ જાય પાછું? હવે મારે તે આ લાઈનમાં જતી રહું છું બસ. પાછું ત્રીજો કોક કેમ કે આના કરતાં આમાં બહુ મળે છે, એટલે એ વિવરિંગ માઇન્ડ એનો વારે વારે બદલાયા કરે અને એકેયમાં સ્ટેડી ના થઈ શકે. એમ આપણે લોકોની સ્થિતિ આવી બને છે. અહીં તમે જ્યારે બેસો ને મૂર્તિના સુખની વાતો આપણે સાંભળીએ ને, ત્યારે થોડું કેવું થાય છે, થોડું જાજુ નથી થતું, કારણ કે દેહ ભાવનું પડળ તમને રોકી દે છે. જબરજસ્ત વચ્ચે દિવાલ છે, ચીનની દિવાલ જેવી આ દેહાધ્યાસની દિવાલ છે, અને એ દિવાલ આપણને એટલું બધું એટ્રેક્શન નથી થવા દેતી. હું ભાવ બેસી ગયો છે, હજુ આપણનો જીવ ભાવ ટળ્યો નથી, હજુ આપણો દેહ ભાવ ટળ્યો નથી, અને પરિણામ સ્વરૂપે આપણને મૂર્તિના સુખની લગની લાગતી નથી, મુક્તો વિચાર નથી આવતો. કંઈક શબ્દ સાંભળીએ, અમે પણ સમજીએ છીએ કે અમને રિઝલ્ટ કેટલું મળે છે, કંઈક શબ્દ સાંભળીએ એટલે થોડોક વિચાર આવે, અને અમારી જેટલી દેહભાવની દિવાલ જેની જેટલી તૂટી હોય એટલો એને વિચાર આવે, પરંતુ એ વિચાર લાંબો સમય ટકતો નથી. એનું કારણ આ જ છે. સૂર્ય તો પ્રકાશમાન થયો છે, પરંતુ વાદળા આડા આવી ગયા છે, એટલે અજવાળું નીચે આવતું નથી. દેહભાવરૂપી વાદળો છે, આડા વચ્ચે આવી જાય છે, અને પરિણામ સ્વરૂપે આપણને આ લગની લાગતી નથી. લગની લાગતી નથી એટલે પેલી લગની છૂટતી નથી આપણને. હું કોણ છું એનો વિચાર, બસ હું કોણ છું. ગઈકાલે આપણે કહ્યું હતું, અનેક વખત કહીએ છીએ, આ જ આપણો ધંધો છે કે બસ દેહ તે હું નથી, દેહના ભાવો તે મારા નથી, દેહના સંબંધી તે મારા નથી, દેહ તે અવરભાવ છે અને અવરભાવ તે હું નથી. એ નર્યો અવરભાવ છે. નીતિનભાઈ તે હું નથી, ભલે આખી દુનિયા મને નીતિનભાઈ કહે, પરંતુ નીતિનભાઈ તે હું નથી, ઠક્કર તે મારી જાત નથી, પુરુષ તે હું નથી, સ્ત્રી તે હું નથી. આ વિચાર આપણે નિરંતર કરવો પડે. મુક્તો કાયમ માટે કહીએ છીએ કે શાક વેચનારી બાઈ અને એને રાજા રાણી કરી દે, પછી એને બે વિચાર નિરંતર કરવા પડે રાણી થવા માટે. કયા બે વિચાર કરવા પડે? હવે હું શાક વેચનારી નથી એક વિચાર, અને બીજો વિચાર હવે હું રાજાની રાણી જ છું. આ વિચાર જેમ જેમ એને થતા જાય એમ એમ એને જે દેવી પુત્રવાસ હોય ને એમાંથી હેત પ્રીતિ ટળતી જાય. એને ભૂલવું પડે ને તો જ એને એમાંથી આશક્તિ જાય. અને બીજો વિચાર જોડે જોડે એ કરવો જ પડે કે હું રાજાની રાણી છું. અને જેટલું એ દ્રઢ થતું જાય એટલો એનો જે જૂનો જે આભાસ છે જે તૂટતો જાય, અને એટલું એને રાજા રાજમહેલ એનું સેટિંગ થતું જાય. એમ આપણને મૂર્તિનું સેટિંગ ત્યારે થાય, મુક્તને જ મૂર્તિમાં હેત થાય. દેહધારીને મૂર્તિમાં હેત ન થાય, એને માયાની મૂર્તિમાં હેત થાય. સજાતિને સજાતિમાં, ગઈકાલે મેં જોયું અહીંયા, અહીંયા એક બાળ મુક્ત બેઠા હતા, હજી બે છે, કાલે એક બેઠા હતા, એકને જોઈને બીજા દોડીને આવ્યા, ત્રીજાએ દોડીને આવ્યા, હાથ આઠ થઈ ગયા. હું જોતો હતો કે એમને જોઈને કોણ 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 દોડે છે, તો એમના જેવા જે સજાતી હોય ને એ જ દોડતા હતા, એ જ આવતા હતા. કોઈ મોટો માણસ આવ્યો નહીં, જોડે આવીને બેઠો નહીં, લ્યો છોકરાને જોડે આવી, સજાતીને જ સજાતીમાં હિત થાય. બાળકમાં બાળકને જ હિત થાય, એમના જેવા જે સજાતી છે એને જ હિત થાય. એટલે દોડી દોડીને ખેંચે ખેંચે વગર બોલાય આવે છે. એમ મુક્ત જ્યારે આપણે મહારાજને સજાતી થઈશું ને, ત્યારે આપણે દોડશું, મહારાજની સામે આપણી દોટ મુકાશે, મહારાજ આપણી સામે દોડશે ને આપણે મહારાજ સામે દોડશું. પણ અત્યારે એકેય બાજુની દોટ નથી, એનું કારણ શું છે? હજુ આપણો બીજાતી ભાવ છે, બીજાતી ભાવ. મહારાજનો મહિમા સમજાણો છે એટલે આપણે મહિમા આકારે થયા છીએ, જ્ઞાનાકારે. હજુ મહિમા આકારે નથી થયા, જ્ઞાનાકારે થયા છીએ. મહારાજની એક કિરણમાં અનંત અક્ષરાધિક ઉડતા ફરે છે, જ્ઞાન થયું, જ્ઞાના આકારે થયા છે. પછી મહિમા આકારે થવું પડે અને પછી સુખાકારે થવું પડે. અને જ્યારે સુખાકારે થવાય ને, ત્યારે એના સુખની લગ્ની લાગે, લાલચ જાગે, લોભ જાગે. ભગવાનનું સુખ કેવું છે અને માયાનું સુખ કેવું છે? અનાદિકાળથી એ સુખમાં તો અનંત જન્મ ધરી દીધા છે, એનો અંત આવ્યો જ નથી કોઈ દિવસ. અને પહેલી જ વસ્તુ એ દેહધારી માટે છે, મારા માટે નથી. બસ એ વસ્તુ મારા માટે નથી. તમે શાક માર્કેટમાં જાઓ અને શાકભાજી આટલા બધા ડુંગળીના અત્યારે પ્રશ્નો હોય, મેં તો હમણાં સાંભળ્યું કે ડુંગળીનો જબરજસ્ત પ્રશ્ન આખા દેશમાં ઉભો થયો છે. હા, એવું કંઈક છે ને? બોલો. ઓકે, હમણાં જ વાત કરી, દિલ્હીમાંય ડુંગળીની મોકાણી છે ને, મુંબઈમાંય મોકાણી છે ને, અમદાવાદમાંય મોકાણી છે, કે ડુંગળી નથી મળતી. મળે તો 80 રૂપિયા કિલોનો, 100 રૂપિયા કિલોનો, આવું કંઈક મેં તો સાંભળી લો. ઓહો, હવે આવી જબરજસ્ત તંગીમાં તમે શાક માર્કેટમાં જાઓ અને બૂમ પાડતા હોય, ડુંગળી લઈ જાઓ મફત, લઈ જાઓ મફત, લઈ જાઓ મફત, તો આપણને ઈચ્છાય નથી થતી સામું જોવાની. કેમ? કારણ કે એક જ વિચાર છે, એ મારા માટે છે જ ને. બસ મુક્ત આપણે પહેલો નક્કી કરી નાખો, હું કોણ છું? બસ હું મહારાજનો દીકરો છું, મહારાજનો મુક્ત છું, અનાદિમુક્ત છું. અનાદિમુક્તના સ્નેહ માત્ર મૂર્તિમાં જઈને ઠરે છે. અનાદિમુક્તના સ્નેહો પ્રીતમ પ્યારા પ્રભુમાં રહે છે. શ્રીજી સંગ સ્નેહના સુખડા સદા રસ બસ કરી દે છે. અને મહારાજમાં સ્નેહ જે ક્યારે જાગે કે જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર થાય ત્યારે. બસ હું કોણ છું, હું કોણ છું, બદલાઈ જવાય, આપણું જીવન બદલાઈ જાય. મુક્તો નથી બદલાતું, એનું કારણ આ વિચાર ઉઠ્યા પછી આપણને થતો નથી. અહીંયા બેસીને આપણે આ દ્રઢવ કરવાનો છે. બસ મહારાજ કોણ છે તો જાણી લીધું, પરંતુ હવે હું કોણ છું આ જાણશું તો જ મહારાજના સુખને લાયક બનાવશે. મુક્તો મહારાજ કોણ છે એ તો જાણ્યું, પણ છતાંય લોભ નથી જાગતો. હા, તમે ગમે એટલું કોઈ વસ્તુનું જ્ઞાન કરો કે ભાઈ આ ઘડિયાળ કે આ વસ્તુ 5 કરોડ રૂપિયાની છે, એવું તમે કદાચ કહો બાળકને, તો એને એમાં લોભ નહીં જાગે જેવો રમકડામાં લોભ જાગશે. એટલું બોલો, ભલે 100 રૂપિયાનું રમકડું હોય. મહારાજે જ્યારે ગઢપુરમાં બિરાજ્યા હતા, કારિયાણીથી જ્યારે વસતા ખાચર એમના દીકરા જોઈતા ખાચરને લઈને આવ્યા, અને મહારાજે એ વખતે કેરી આપવા માંડી જોઈતા ખાચરને, જોઈતા લે કેરી લે, અને કેરી આપવા માંડી ત્યારે જોઈતા ખાચરે લેવાનો આગ્રહ કર્યો. મહારાજે પાછો ખેંચી લીધો હાથ. મહારાજ કે તારા ગળામાં સોનાની જે ઉતરી છે, સોનાનો દોરો છે, એ અમને આપી દે તો અમે તને આ કેરી આપીએ. એણે ફટ દઈને સોનાનો દોરો આપી દીધો, કેરી લઈ લીધી. મહારાજ કે આને ભાન નથી, કેમ એને કેરીમાં હેત થયું? તમને કીધું હોય સોનાનો દોરો આપી દો ને કેરી લઈ લો તો તમે ના આપો. કેમ? કારણ કે તમને એની કિંમતની ખબર નથી. કારણ કે તમે મોટા છો, તમને ખબર છે એની કિંમતની ખબર છે. એટલે કારણ કે તમે મોટા છો, તમે સમજો છો, એનું નામ જ સમજો. પેલો સમજો નથી, અણસમજો છે, એ નાનો છે, બાળક છે, એટલે એને ખબર નથી. એમ મહારાજને આવા જાણ્યા પછી આપણને હજુ આપણી પોતાની અસમજણ છે, આપણે મોટા નથી થયા. સમજણે કરીને મોટા નથી થયા. મહારાજ તો મોટા મોટા છે, પણ હજુ આપણે બોલીએ છીએ કે મને બીજા નંબરે કર્યો છે, તો બીજા નંબરનું આકર્ષણ ક્યાં હોય? કલ્પના તો કરો, બીજા નંબરનું આકર્ષણ ક્યાં હોય? સ્ત્રીમાં હોય, પુત્રમાં હોય, પૈસામાં હોય, દ્રવ્યમાં હોય, સંપત્તિમાં હોય, અને જેમ એમાં આકર્ષણ હોય બીજા નંબર વાળો કહેવાય. બીજા નંબરની પદવી વગોવાય ભાઈ, બીજા નંબરની પદવી વગોવાય એમાં તો કે અનાધિમુક્ત ને આમાં આકર્ષણ હોય, અનાધિમુક્ત ના સ્નેહો સ્નેહ માત્ર શામાં હોય, અનાધિ મુક્ત ના સ્નેહો પ્રીતમ પ્યારા પ્રભુ મારે છે, શ્રી જે સંગ સ્નેહ ના સુખડા સદા રસ બસ કરી દે છે. અને આવો જ્યારે સ્નેહ જાગે કે અતિશય જો સ્નેહ હોય તો શ્રીજીરા ખે છે મૂર્તિમાં. શબ્દ સાંભળ્યો પેલા, અતિશય સ્નેહ જયારે મહારાજને વિશે જાગે, સ્નેહ નથી કીધો અતિશય સ્નેહ. અતિશય સ્નેહના બે અર્થ છે, એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ. સામાન્ય અર્થ પ્રથમના 56માં વતનામૃતમાં શ્રીજી મહારાજે કર્યો છે, સામાન્ય અર્થ છે કે સ્નેહ તો એનું નામ કહેવાય કે જેને ભગવાન સિવાય મૂર્તિ સિવાય બીજે ક્યાંય હેત થાય જ નહીં, બીજે ક્યાંય સ્નેહ થાય જ નહીં. 56માં વતનામૃતમાં લખ્યું છે, ગોપાળાન સ્વામી ના મિશે વાત કરીને મહારાજ બોલ્યા છે. એ સામાન્ય સ્નેહ છે, અને અતિશય સ્નેહ એટલે રોમ રોમ પણ મહારાજ સાથે એકતા. હું અનાદિમુક્ત છું એમ સમજવું એ સ્નેહ, અને અનાદિમુક્ત મૂર્તિમાં છે, મૂર્તિમાં છું એમ નહીં મૂર્તિ જ છે એનું નામ અતિશય સ્નેહ. મૂર્તિ જ છે, બસ મહારાજ જ છે. એનાથી નોખાપણું નહીં, જુદાપણું નહીં, ચેટાપણું નહીં. આ વિશિષ્ટ અર્થ છે અતિશય સ્નેહ. નિરંતર આપણને આપણા ખ્યાલ રાખો, આપણા સ્વરૂપનો ખ્યાલ રાખો કે બસ હું કોણ છું, અને એનું મનન કરો. હવે અવરભાવનું મનન બહુ ન કરો, અવરભાવના મનનને તોડો. ન છૂટકે પટેલ શબ્દ વાપરવો પડે તો જ વાપરો. અમારે એક વખત કલોલ ગયેલા, કલોલમાં એક સભા હતી, એ સભામાં અમારે ગરીબ વખત જે એનાઉન્સર હતા ને એમણે શરૂઆત કરી, હવે પછી પ્રાસંગિક પ્રવચનનો લાભ આપશે રાજુભાઈ અંબાલાલભાઈ પટેલ કડીવાળા. ઓહો, મને તો ચક્કર આવી ગયા સાંભળે, બોલો સાંભળીને જ ચક્કર આવી ગયા. કેમ ચક્કર આવી ગયા છે ખબર પડી? રાજુભાઈ, પાછા અંબાલાલભાઈ, પાછા પટેલ, પાછા કડીવાળા. કેટલો અવરભાવ પાકો કરાવો છો કીધું, એમને કેટલો પાકો થાય ને તમે કેટલો પાકો કર્યો છે. રાજુભાઈથી ચાલતું હોય, ન છૂટકે રાજુભાઈ જ બોલવું પડે તો રાજુભાઈ બોલવું પડે ઓળખાણ માટે, તો અંબાલાલભાઈનો અવરભાવ શા માટે વચ્ચે અટેચ કરો છો, જોડે એડજોઇનિંગ કરો છો? એથી પત્તું હોય તો પટેલ શુક્રવાર બોલવું પડે, એથી પત્તું હોય તો કડીવાળા શુક્રવાર બોલવું પડે. ના ના, બોલવું તો સરદાર સોસાયટી વાળા એ દે પાછળ. તો અવરભાવનો પ્રલય કરતા શીખો, પોતાના અવરભાવનો. જેને મૂર્તિના સુખમાં જોડાવું છે એને અવરભાવ વચ્ચે બાધરૂપ છે. અવરભાવ એટલે દેહનો ભાવ, એ વચ્ચે બાધારૂપ છે, વચ્ચે દિવાલ, અડીખમ દિવાલ થઈ જાય છે કે આપણને મહારાજનું એટ્રેક્શન નથી થવા દેતો. આપણે કાયમ માટે કહીએ છીએ કે જોજો પેલા નોરતાની અંદર ગરબો બનાવે છે, ખબર? પેલા બનાવતા હતા, હવે તો જમાનો જતો રહ્યો, કારણ કે તો બધા, હવે તો તમે જો બધા ડિસ્કો જ આવી ગયા ને એટલે જતું રહ્યો બધું. પણ પેલો ગરબો બનાવે ને એ ગરબાની અંદર દીવો કરે ને, પછી એને શું કર્યું હોય પેલા? પણ કાણું એકે ના પાડ્યું હોય તો બહાર પ્રકાશ આવે કે ના આવે પેલા? પણ એક કાણું પાડે એટલે પ્રકાશ કેટલો આવે પેલા? એક કાણા જેટલો આવે. બીજું કાણું પાડે એટલે પ્રકાશ બીજા કાણા જેટલો આવે. ત્રીજું કાણું પાડે એટલે પ્રકાશ ત્રીજા કાણા જેટલો આવે. અને ઝાઝા કાણા પાડ્યા એટલે પ્રકાશ બધો બહાર આવે. એમ આપણને પણ વગર કાણાવાળું માટલું હોય ને અંદર દીવો મૂક્યો હોય ને તો આખું એવું સોલિડ માટલું હોય ને પ્રકાશ આવે જ નહીં. એમ આપણી પોઝિશન આવી છે, આપણને દીવો તો ઓળગાઈ દીધો છે વર્તમાન ધરાઈને, હા, તારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ દીવો તો પ્રગટાઈ દીધો છે, પણ સારું કંઈ કંઈ દેખાતું જ નથી, પ્રકાશ જ નથી દેખાતો, કંઈ અનાદિમુક્ત જેવું કંઈ લાગતું જ નથી આપણને, પોતાને ફીલ નથી થતું, હા, એનું કારણ શું છે? સોલિડ માટલી છે એટલે. અને આ બેહાડ્યા શું કરવા તમને ખબર છે? આ કાણા પાડીએ છીએ અમે, હા, અને જેમ જેમ કાણા પડતા જાય ને એમ એમ પ્રકાશ બહાર આવતો જાય, તમને ખબર પડતી જાય ને અમને ખબર પડતી જાય, હા, કે જો પ્રકાશ આવ્યો. પ્રકાશ એટલે વિચાર બદલાય, વર્તન બદલાય, વાણી બદલાય, જીવન બદલાય. એટ્રેક્શન બંધ થતું જાય, માયાનું એટ્રેક્શન બંધ થતું જાય. દીવો સળગાવનારનો વાંક નથી, એમાં એમનો વાંક નથી, એ સાચું છે, દીવો સળગાવી દીધેલો છે, પરંતુ હોલ પાડવાના બાકી છે. દેહ ભાવ 100 તો દીવો સળગ્યો છે ને એનું અપરિણામ છે, અને દેહ ભાવનો પડદો જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી પ્રકાશ બહાર ન આવે, મૂર્તિ પ્રકાશે નહીં, સુખના અનુભવ ન થાય, અને આ ઝંઝટ બધી જે છે એ ઝંઝટ ન ટળે, માયાના પ્રભાવમાં વહેવાનું બંધ ના થાય. જેમ મહારાજે ગઈકાલે કહ્યું હતું પ્રથમનું 34મું અજ્ઞાનવ્રત, એમ નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે નરને નારીની, નારીને નરની, કે નરને નારીની, નારીને નરની, અરે પુત્રની પ્યાસ રહી. આ દેહધારીને માટે શું છે કે દેહધારીનું જીવન કેવું હોય? આવું જ હોય કે નરને નારીની, નારીને નરની, અરે પુત્રની પ્યાસ રહી, તો બોળા પુત્ર પુરુષ થા પરિવાર થાશે, અને થાશે ફજેતી બહુ વળી. અનંત જન્મ ફજેતી થઈ છે આપણી, ફજેતી એટલે સમજ્યા પેલા, અનંત જન્મ ધરવા પડ્યા એ ફજેતી જ ને પેલા. માટે મારો મૂકીને આશરો, જે જન વિષય સુખને ઈચ્છશે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ઓ મહારાજના શબ્દો છે, મહારાજનો અભિપ્રાય છે, કે માટે મારો મૂકીને આશરો, જે જન વિષય સુખને ઈચ્છશે. આપણે દેવ અદેવનો આશરો નથી રહ્યો, પણ વિષયનો આશરો તો છે હજુ, હજુ વિષયના આશરે તો જીવીએ છીએ આપણે. વાત સાચી છે ખોટી પહેલા? એ વિષયનો આશરો છે ને, એ વિષયનો યોગ ન થાય. મહારાજ કહે છે અમદાવાદના 3જા વચનામૃતમાં, મહારાજ બોલે છે કે મહારાજ આ જીવને જ્યારે વિષયનો યોગ ન થાય ને ત્યારે મરી ગયા જેવો થઈ જાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. આ લીલા ચહેરા ફરે છે બધા, તમે લીલા ચહેરે ફરો છો, એ શું મૂર્તિના સુખે ફરો છો? વિષયનો યોગ છે ને એનો જો વિયોગ થાય તો ખબર પડે, કે અમુક સમય સુધી વિષયનો વિયોગ થાય તો આ જીવ મરી ગયા જેવો થઈ જાય. એના આશ્રય બેઠા છે આપણે, એનો આશરો. મહારાજ અહીં કહે છે કે મારો મૂકીને આશરો, આશરો મૂક્યો કહેવાય, જે જન વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે સ્વપ્ને. મહારાજની મૂર્તિનું સુખ મહારાજ કે નહીં પામી શકે, તે સુખ નહીં પામે સ્વપ્ને, હારે પડ્યા દુઃખમાં પચશે. જે પડ્યો એ દુઃખ એટલે કે મળેલું દુઃખ, દુઃખ એટલે માયા સોતું સુખ, એ દુઃખ જ છે, અને એમાં એ જીવન પસાર કર્યા કરશે. ભગવાનના ભક્તનું મુક્તનું આ લક્ષણ નથી. આપણે મુક્ત ભાવમાં જીવવાનું છે. હવે ભક્ત ભાવ પણ ન ચાલે, મુક્ત ભાવમાં જીવવાનું છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા સમજવા, એ તો ચાલો ચાલ ભક્તનું લક્ષણ છે. આપણે ચાલો ચાલમાં અટકવાનું નથી, આપણે અનાદિમુક્ત છીએ. ચાલો ચાલની મહારાજની નિષ્ઠા તો પરિપક્વ છે, સંપૂર્ણ છે, એને કોઈ દેવદેવનો ભાર નથી. એ મહારાજને સનાતન અને અન્વય વ્યતિરેક પણ મહારાજને જાણે છે, અને મહારાજની નિષ્ઠા એની સંપૂર્ણ છે, એ જ ચાલો ચાલ કહેવાય. હવે આપણે ચાલો ચાલ ભક્ત સંજ્ઞામાં નથી, આપણે મુક્ત સંજ્ઞામાં લીધા છે, તો આપણને એના માટે આપણે આ જ મનન, આ જ ચિંતન, અવરભાવનું મનન ચિંતન ટાળીને આપણે પરભાવના મનન ચિંતનમાં તે રૂપ થઈને, તે મય થઈને, એમાં આપણે એનો આલોચ રાખીને એ કરવાનું છે. વિશેષ વિશેષ જેટલું આપણને પરભાવનું ચિંતન થાય, પરભાવનું ચિંતન મહારાજને વિશે, તો જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે બસ મહારાજના તેજના સમૂહમાં મૂર્તિ બિરાજે છે. વાઘાને શણગારને પીળા વાઘાને ધોળા વાઘાને હીરાનો હારને હીરાનો મુગટને આ બધા અવરભાવના અવરભાવનું કાર્ય છે બધું. એમાંય પ્રીતિ કરવાની જરૂર નથી. તો કે મહારાજે મોટા કીર્તનો બનાવ્યા છે ને, સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. આ મહારાજે સોનેરી મોળિયાનું કીર્તન બનાવ્યું છે ને, તો શું બ્રહ્માંડ સ્વામી નહીં સમજતા હોય? ના, બનાવ્યું છે. એટલે ભાઈ તમને પ્રશ્ન પૂછો કે પેલી ઘોડી તમે જોઈ છે, ઘોડી કોઈને પગે ફ્રેક્ચર થયું અને પછી છે બે મહિના પછી ઘોડીએ ચાલવાનું કે, તો ઘોડી બનાવી છે ને કોના માટે બનાવી છે ભાઈ? તમારા માટે બનાવી છે? તમે ઘોડી લઈને ચાલો છો ભાઈ? કોના માટે બનાવી છે? એની જરૂરિયાતવાળા છે એના માટે બનાવી છે, કે તમારા માટે ઘોડી નથી. કોડિયા બનાવ્યા છે પણ કોના માટે બનાવ્યા છે? છોકરા માટે, તમારા માટે નથી. એમ આ કીર્તનો બનાવ્યા વાઘાના શણગારના વસ્ત્રના અલંકારના, કે માવાના મુગટડાના મોતી ઝળહળ ઝળકે છે. એવું કઈ કીર્તન આવે છે ને, કાળા પીળા ધોળા મોતી, મોતીનું વર્ણન આવે છે. એ તો નહીં ગાવાનું, એ આપણા માટે નથી. અવરભાવનું વર્ણન જેમાં આવે એ ભલે મૂર્તિનું કીર્તન હોય, પરંતુ અવરભાવનું સાફાનું ને મુગટનું ને મોળિયાનું કીર્તન એ અવરભાવવાળા માટે છે. પરભાવમાં જેને જોડાવવું છે એના માટે પરભાવના કીર્તન. બસ એક મૂર્તિ ફરર દે જના છૂટે ફુવારા, ફરર દે જના છૂટે ફુવારા, મૂરતે ને ચારે કોરા. મહારાજની મૂર્તિમાંથી ફરર તેજના આમ બહાર છૂટે છે. મૂર્તિના આવા પદો, આવા એનું જ વિચાર કરવો, એનું જ મનન કરવું, એનું ચિંતન કરવું. મુક્ત ચિદ ખન તેજમાં શોભી રહ્યા છે શ્રીજી રાજાધી રાજ રે, દિવ્ય સિંહાસન પર મેરા શરૂ કરીને ઠેઠ આપણા સુધી પહોંચાડી દેવાનો પ્રભાવ. મૂર્તિને વિશે કોઈ અવરભાવ નથી, કોઈ માયાનો ભાવ નથી. વાસનાના ઘનશ્યામ મહારાજ છે, શબ્દ પણ આપણા મુખે કોઈ દિવસ નીકળવો ના જોઈએ, વિચારમાં પણ ના આવવું જોઈએ કે આ વાસનાના ઘનશ્યામ મહારાજને, આ મણિનગરના ઘનશ્યામ મહારાજને, આ શાહીબાગના ઘનશ્યામ મહારાજને, આ વડતાલના ઘનશ્યામ મહારાજને, આ કાળુપુરના ઘનશ્યામ મહારાજ, કે આ કુમકુમના ઘનશ્યામ મહારાજ. અરે ઘનશ્યામ મહારાજ કુમકુમનાય નથી ને વાસનાનાય નથી. ઘનશ્યામ મહારાજ તો અક્ષરધામના છે, અક્ષરધામના ધણી છે. એમાં શા માટે આપણે અવરભાવ બધો પરઠીએ છીએ? મહારાજને વિશે અવરભાવ, અને એ અવરભાવ પરઠીએ એટલે તરત જ આપણને રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે. જોજો તમે, તરત રાગ દ્વેષ. આ તો વડતાલના ઘનશ્યામ મહારાજ છે, આપણા નથી. અરે તારો ભલો થાય તારો, હા, એ રાગ ઉત્પન્ન, દ્વેષ ઉત્પન્ન થયો કે ના થયો? અને આપણા જો, આ તો વાસના ના, આપણા ઘનશ્યામ મહારાજ એટલે એમાં રાગ ઉત્પન્ન થયો. જ્યારે જ્યાં સુધી અવરભાવ નહીં ટળે, નહીં ટાળીએ, ત્યાં સુધી રાગ અને દ્વેષનો વિકાર ક્યારેય મટશે નહીં. સમજી રાખજો મુક્તો, અહીંયા આપણે સંકુચિત માનસ લઈને નથી બેઠા, આપણે પ્રભાવની દુનિયામાં જીવન જીવવા માંગીએ છીએ. અને જેને મૂર્તિનું સુખ જોતું હોય, એ મૂર્તિનું સુખ એ પ્રભાવનો વિષય છે, એને પ્રભાવના માર્ગે જ જવું પડે. મુંબઈ જવું હોય તો મુંબઈનો રસ્તો જ પકડવો પડે, એમ જેને પ્રભાવનું સુખ જોતું હોય એને પ્રભાવના માર્ગે જ દોડવો પડે અને ચાલવું પડે. કોઈ દિવસ વિચારમાં ના આવવું જોઈએ, ભલે નીચે મોટા અક્ષર લખ્યું હોય કે ઘનશ્યામ મહારાજ વાસના, એ માત્ર પ્રિન્ટિંગ કરવા માટે, ઓળખવા માટે જ, બાકી સમજવા માટે નથી. સમજવાનું મહારાજ તેજના સમૂહમાં બિરાજે છે. ભલે પછી કોઈ પણ ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની કોઈ પણ મૂર્તિ છે, સ્થાન ઉડાડવાનું છે. ક્યાં સ્થાન રહ્યું? ભગવાનને સ્થાનમાં રાખશો આપણે? મધ્યનું 42મું મહારાજ કહે છે, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનો મધ્ય. ક્યાં મણિનગર રહ્યું? ક્યાં વાસના રહ્યું? ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, તો ક્યાં વાસના ક્યાં રહ્યું? ક્યાં ગઢડા રહ્યું? ક્યાં વડતાલ રહ્યું? કહો, ક્યાં કાળુપુર રહ્યું? પણ આપણો જે અવરભાવ છે, સંસ્થાવાદ છે, દેશવાદ છે, ગાદીવાદ છે, આપણી જે સંકુચિતતાઓ છે, એ આપણે ભગવાનને વિશે પણ પરઠીએ છીએ. અવરભાવ ક્યારેય ન પરઠો. બસ તેજના સમૂહમાં મહારાજ બિરાજે છે. વસ્ત્ર અલંકારને જોવા પડે તો આપણને પીળા વસ્ત્ર બહુ ગમતા હશે, અને જો મહારાજને પીળા વસ્ત્ર ધરાયા હશે તો આપણે એમાં રાગ ઉત્પન્ન થશે, એટલે આનંદ થશે. અને આ રોજ ગુલાબી ને ગુલાબી જ ધરાવે છે, રોજ ધોળા ને ધોળા જ ધરાવે છે. આપણને નથી ગમતું એટલે એમાં દ્વેષ ઉત્પન્ન થશે. પરભાવનો વિચાર કરો, અવરભાવનો વિચાર ન કરો. અંગે અંબર મૂર્તિ જેવા જે વસ્ત્ર અને અલંકાર છે, પણ કેવા છે? એ મૂર્તિ જેવા દિવ્ય છે, એવો ભાવ પલટો. પરંતુ સોનાના ને ચાંદીના ને હીરાના ને માણેકના, ઠીક છે, નવા આદરવાળાને ખેંચવા માટે આ બધું જરૂરી છે. જેને મૂર્તિનું સુખ જોતું છે એના માટે આ બધો પ્રલય કરવાનો છે. અવરભાવનો પ્રલય કરતા શીખવાનો છે. અને એટલે કીર્તનમાં આગળ કહ્યું કે અંગે અંબર મૂર્તિ જેવા, અંગે અંબર મૂર્તિ જેવા, ઝળડળ ઝળડળ ઝળકે છે, આભૂષણ છે દિવ્ય અનુપમ, આભૂષણ છે કુંડળ ભણ લડકે છે રે, તેજના સમૂહ. મૂર્તિને વિશે મહારાજના જ્યારે દર્શન કરીએ ત્યારે તેજના સમૂહમાં, ભલે તેજનો સમૂહ દેખાતો નથી, અવરભાવની દ્રષ્ટિ છે એટલે દેખાતો નથી. સમજો, કાલે દેખાશે. આપણે સમજો, પહેલા નક્કી કરો કે તેજના સમૂહમાં જ છે. મહારાજની મૂર્તિ નાની છે, કાળી છે, શ્યામ છે, શ્વેત છે, આ બધા અવરભાવ છે. પૂજાની મૂર્તિ હોય કે પછી આરસની મૂર્તિ હોય, આરસની મૂર્તિ છે એ પણ અવરભાવ છે. એ ભાવ આપણે નહીં પરઠવાનો. મહારાજ આરસના નથી, મહારાજ કાષ્ટના નથી, ચિત્ર પ્રતિમા નથી, સ્વયં મહારાજ મહારાજ છે. મહારાજ એ મહારાજ છે. આપણા બુદ્ધિના, આપણા નક્કી કરેલા ભાવો મૂર્તિને વિશે પરઠવા, એનું નામ અવરભાવ. આંખે દેખાય છે એવું સમજવું, એનું નામ અવરભાવ પરઠ્યો કહેવાય. એ પરભાવનું સ્વરૂપ છે. એમાં એવા અવરભાવના ભાવ ન પરઠો આપણે. એ પહેલી તો શરૂઆત કરીને આપણે ત્યાંથી જ, ઉપરથી જ અવરભાવ તાળો, કાપો, મારો, તોડો. જે સ્વયં પરભાવનું સ્વરૂપ છે એમાં આ બધા ભાવ ન પરઠો. દિવ્ય છે, બસ દિવ્ય છે, તેજના સમૂહમાં છે, દિવ્ય છે, સાકાર મૂર્તિ છે. ભલે આપણે તેજોમય જોઈ નથી, પલઠો. મોટાએ વર્ણન કર્યું છે એ પ્રમાણે તેજના સમૂહમાં તેજના અંબાર છૂટે છે. કે તેજ તેજ તો જળ હળે, આવા શબ્દોનો સહારો લો, મદદ લો. મોટા પુરુષો અનુભવી, આપણને અનુભવ કરીને જોઈને કહ્યું છે, એનો આપણે મદદ લો, સહારો લો. કે તેજ તેજ તો જળ હળે અને ચારે દિશામાં હરે મધ્યે પ્રભુજી દર્શન દે છે. જરા જોતા જાઓ, તેજના અંબારની વચ્ચે મધ્ય મહારાજ દર્શન આપી રહ્યા. જોતા જાઓ, અનુભવ કરતા જાઓ, જરા જોતા જાઓ. આંખ બંધ કરીને અથવા ઉગાડી આંખે જોતા જાઓ. કે તેજ તેજ તો ઝળહળે અને ચારે દિશામાં હરે મધ્યે પ્રભુજી દર્શન દે છે. અરે ઘનશ્યામ હરિ સુખદાયી, અરે ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ મહારાજ બસ તેજના અંબારમાં બિરાજ્યા છે. હજુ આગળનું એક સ્ટેપ છે, એ સ્ટેપ બતાવી દઈએ જરા, કે જેથી કરીને કોઈને તે માલ લેવો હોય તો લઈ શકે જોડે જોડે. કે એ મૂર્તિ તેજના સમૂહમાં છે પણ સામે નહીં, પ્રતિલોમ પણે પાછો ધારો, સિંહાસનમાં નહીં, છેટાપણું ને જુદાપણું નહીં, પોતાના અસ્તિત્વનો પ્રલય કરીને પોતાના ભાવને ભૂલીને, આ દેહ જ નથી, ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે, મૂર્તિ જ છે, બસ પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને હંમેશા નિહાળ્યા કરવી, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા, ભલે આપણે દર્શન કરીએ મૂર્તિના, જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે પણ, કારણ સત્સંગના દર્શન કોને કહેવાય, કે સામે મહારાજ બિરાજ્યા છે ને, એ મહારાજે છોગલું ધારણ કર્યું છે ને, ત્રણ છોગલાની પાક પહેરી છે ને, આ પહેર્યું છે ને, આ પહેર્યું છે ને, મહારાજે છ હાર પહેર્યા છે ને, પાંચ સોનાના છે ને, એક ચાંદીનો છે ને, એક મહારાજે ફૂલનો, ગુલાબના ફૂલને, ધોળા ફૂલને, મોગરાના ફૂલને, ભલે મહારાજે મોટા કીર્તન બનાવ્યા હોય, મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ, મોગરાના ફૂલ, હા, એ મોગરાનો ફૂલ પણ માયાનો ભાવ છે, એ પરઠવાનો નથી, આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે આપણે કારણ સત્સંગીના દર્શન શું કરવા છે, તો સામે જે મહારાજ છે એ જ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એ જ મહારાજ અહીંયા છે, આ દેહ નથી પરંતુ મૂર્તિ આમ જ છે, એ મૂર્તિને ધારીને, એ મૂર્તિને આમ કરવા માટે, સિંહાસનમાંથી આમ લઈ જવા માટે દર્શન કરવાના છે, હા, એ રૂપ મહારાજનું માત્ર છે નહીં, એ રૂપ આપણું છે, હવે સિંહાસનમાં જે બિરાજે છે એ આપણું રૂપ છે, ઘરની દિવાલ ઉપર જે તમારો ફોટો પાડ્યો છે ને એ તમારું રૂપ નથી, ટેલિફોન કરતો હોય કે પછી કસરત કરતો હોય એ તમારું રૂપ નથી, આ જેના દર્શન કરીએ છીએ ને એ આપણું રૂપ છે, એ રૂપને દ્રઢ કરવા માટે, જેમ આપણને આપણો ફોટો જોઈ, એક ભાઈ આવેલો મને કે ઘનશ્યામ લઈને સાંજો મારો ફોટો આવ્યો છે, આપણે ઘનશ્યામ અંકમાં એમનો ફોટો આવેલો પાછળ, એ ટોળામાં હતો, જો સ્વામી મારો ફોટો, જેમ આપણો ફોટો જોઈને આનંદ થાય છે, એ ભાઈ આપણને આ જોઈને આનંદ થાય કે આ મારો ફોટો, મારા મહારાજનો ફોટો, એ મારો ફોટો, એમણે મને મૂર્તિમાં રાખી લીધો છે, આ કારણ સત્સંગના દર્શન છે, આપણી આકૃતિને આપણે વિલીન કરવાની છે, આપણી આકૃતિનો ક્ષય કરવાનો છે, આ દેહના ભાવની જે આ દેહની આકૃતિ છે એનો પ્રલય કરવાનો છે, અને મહારાજની મૂર્તિ આપણું સ્વરૂપ કરવાનું છે, ત્યારે દર્શન કેવી રીતે કરવા, તો આ રીતે કરવા, એ જ રીતે મોટા પુરુષમાંથી અવરભાવ ટાળી નાખો, આજે તમે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો જવાબ આવી ગયો, જો ખ્યાલ આવ્યો હોય, હવે મોટા પુરુષમાંથી અવરભાવ ટાળવાનો, જ્યારે જ્યારે મોટા પુરુષના દર્શન કરીએ, મોટા પુરુષ એ મહારાજ નથી હો, આપણે મિસગાઈડ નથી થવાનું, એ ભગવાન નથી, પણ દેવબુદ્ધિ તો રાખવાની છે, દેવબુદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ, મુક્ત મૂર્તિમાં છે, અને એમનો દેખાવ કોનો છે ભીલા, મહારાજનો છે, એ મહારાજ નથી પરંતુ મહારાજ જેવા દિવ્ય ભાવથી એમની સેવા, એમની પૂજા, એમને સેવવાના છે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ પાવ શોણે જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ એટલે શું, અને શુદ્ધ ભાવ એટલે શું, શુદ્ધ ભાવ કીધું, સાચા સદગુરુને એવા મુક્તને શુદ્ધ ભાવથી સેવો એવું કીધું, હવે અશુદ્ધ ભાવ એટલે શું ભેલા, દેહ સ્વતા એમને સમજવા, જેવા દેખાય છે એવા સમજવા, એ અશુદ્ધ ભાવ, અને એમાંથી દેહ ભાવ ટાળીને, મનુષ્ય ભાવ ટાળીને, પ્રાકૃત ભાવ ટાળીને દિવ્ય ભાવે સેવવા, એનું નામ શુદ્ધ ભાવ, પોતે અખંડ મૂર્તિ મારે છે સંકલ્પે શ્રીજી ને ખાય રે, પોતે અખંડ મૂર્તિ મારે છે અને સંકલ્પે શ્રીજી ને ખાય રે, જેન રીજે હરી રી જાણા, જેન રીજે
જેને દુભવે હરે દુભાય રે, સત્પુરુષ તો તેને કહે.
બસ જ્યારે જ્યારે સમર્થ પુરુષોને જ્યારે મોટા પુરુષના દર્શન કરીએ ત્યારે એમની અવરભાવની આકૃતિ નહીં જોવી, મુક્તો કદી નહીં જોવાની. અવરભાવનો દેખાવ ખોટો છે, એ આકૃતિ ખોટી છે. તમે ફોટા લીધે રાખો છો ને ખોટું છે, પરંતુ અવરભાવમાં છીએ એટલે આપણને સુખ થવાને અર્થે બરાબર છે. પરંતુ ગોપાળાન સ્વામી હોય કે આપણા નિર્ગુણ બાપા હોય, ઈશ્વર બાપા હોય, આ બધા સદગુરુ જે છે એ સદગુરુમાં આકૃતિ અવરભાવની ના જુઓ, બસ એ મૂર્તિમાં છે. એમનો દેખાવ કોનો છે? મહારાજનો છે. એ મહારાજ નથી, પરંતુ એમનો દેખાવ મહારાજનો છે. દર્શન કરવા તો એવા દિવ્ય ભાવથી કરવા, મુક્તો અવરભાવ ટાળીને દર્શન કર્યા કહેવાય, એને સેવ્યા કહેવાય. અને એટલા માટે કીર્તનમાં બીજો શબ્દ લખ્યો છે કે મનુષ્ય ભાવ
દિવ્ય પરમાણી અલૌકિક મહિમા યોરાણી, મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી અલૌકિક મહિમા યોરાણી, કર્યો સાથે જન્મ માથે.
શબ્દ કયો સાંભળ્યો? મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી. મનુષ્ય ભાવ ટાળીને, અવરભાવ ટાળીને દિવ્ય ભાવ જેને કરઠ્યો અને એ રીતે જેને એની સાથે અલૌકિક હેત કર્યું, એ હેતને કેવું હેત કહેવાય? પેલા અલૌકિક હેત. અને મનુષ્ય ભાવ સાતું, આ તો દેવનંદન સ્વામી છે, આ તો બાપજી છે, એવા જ ભાવથી હેત કર્યું. અવરભાવના ભાવથી તો એ પ્રાકૃત હેત કહેવાય, લૌકિક હેત કહેવાય. અવરભાવનું એ અલૌકિક હેત ના કહેવાય. અને અલૌકિક હેત જેને કર્યું એ જ અલૌકિક થઈ શકે. જે પરભાવમાં એને પરઠે એમાંથી કાંટો ન કાઢતા નહીં આવડે તો આપણો કાંટો કેવી રીતે નીકળશે? એને વિશે મનુષ્ય ભાવ પરઠાશે તો આપણો મનુષ્ય ભાવ કેવી રીતે જશે? ભગવાનને વિશેથી મનુષ્ય ભાવ નહીં નીકળે કે એ આવ્યા અને ગયા અને 1837 ને 1886 આપણો મનુષ્ય ભાવ કેવી રીતે નીકળશે? હા, જે મનુષ્ય નથી જ એમાં મનુષ્ય ભાવ. આપણે તો મનુષ્યમાંથી દિવ્ય થવાની આપણી પ્રેક્ટિસ છે અને એ પ્રેક્ટિસ ઉપર જવાનું છે આપણે. તો જે દિવ્ય જ છે એમાં દિવ્ય ભાવ પરઠવામાં શું વાંધો છે? હે, કોઈ દિવસ મુક્તનમાં પણ અવરભાવ નહીં પરઠવાનો. હા, બાપા નહીં સમજનારો સમાજ શું કે? બાપા કચ્છના હતા અને કણબી હતા, કેટલો કેટલો માનુષ ભાવ કહેવાય, કેટલો અવરભાવ કહેવાય. ગોપાળાનંદ સ્વામી ટોયડાના હતા અને બ્રાહ્મણ હતા. હા, નિષ્કુળાનંદ સ્વામી હુતાર હતા અને શેખપાટના હતા. હા, શબ્દ ન બોલાય આપણાથી, ઠીક છે, ક્યાંક લખાણમાં ક્યાંક લખવું પડે ન છૂટકે, પરંતુ આપણને અવરભાવના વિચારને તોડતા શીખો. એથી અવરભાવ તૂટશે, મોટા પુરુષમાંથી અવરભાવ તોડવાનો. અને પછી સંતો ભક્તો આ બધો અવરભાવનો સમાજ, ભલે અવરભાવમાં દેખાતો હોય પણ અવરભાવનો સમાજ નથી, આ બધો પરભાવનો સમાજ છે. આ બધામાં મહારાજના મુક્તો છે, અનાદિ મુક્તો છે. આ કારણ સત્સંગ છે અને કારણ સત્સંગમાં રહેલા તમામ મુક્તો એ અનાદિ મુક્તો છે. અહીંયા બીજી કોઈ ડાયા જ નથી. જેને મહારાજે સ્વીકાર્યા છે એમાં આકૃતિ ન પરઠો. અવરભાવની આકૃતિ તો પત્નીને વિશેથી એટલે જ પત્નીપણાનો ભાવ કાઢી નાખો. બાળકોને વિશેથી અમારો દીકરો છે ભાવ કાઢી નાખો. દીકરીમાંથી દીકરાપણાનો, દીકરીપણાનો ભાવ કાઢી નાખો. પુત્ર વધુ હોય તો એમાંથી વહુપણાનો, પુત્રવધુપણાનો ભાવ કાઢી નાખો. એ ભાવ છે ત્યાં સુધી અણબનાવ રહેવાનો, આત્મીયતામાં તિરાડ પડવાની, ત્યાં સુધી દ્વેષ બુદ્ધિ રાગ કે દ્વેષ રહેવાનો. પરંતુ જ્યારે મુક્ત ભાવ પરઠાય ત્યારે મુક્તમાં રાગ દ્વેષ કેવો અને મુક્તમાં સ્વભાવ કેવા? તો સ્વભાવ કંઈક દેખાય છે, સમજી રાખવાનું કે બસ એ સેપરેટ છે. જેમ કપડું મેલું થયું છે, કપડું મેલું છે, ભાઈ મેલા નથી. તમે આ માની લો કે ટી શર્ટ પહેર્યું છે, હા નીતિનભાઈ, અને ટી શર્ટ ગંદુ થયું હોય, મેલું થયું હોય, તો એનો અર્થ એવો નથી કે નીતિનભાઈ ગંદા છે. હા, નીતિનભાઈ ને તમારું શર્ટ બંને અલગ છો, તમારું ટી શર્ટ ગંદુ છે, તમે ગંદા નથી. તો ટી શર્ટના લીધે તમને ગંદા કહી દેવાના? એમ જે સ્વભાવ છે, જે પ્રકૃતિ છે, જે કંઈ દોષ દેખાય છે એ અવરભાવના છે, દેહના છે, તમારા નથી. તમે અનાદિ મુક્ત જ છો, એને વિશે દોષ ન પરઠાય. ટી શર્ટ એને તો ધોઈ નાખો એટલે અરખું થઈ જશે. એમ દેહ જુદો છે અને દેહથી જુદો હું અનાદિ મુક્ત જુદો છું. મારે દેહ નથી, મારે વિશે દેહ નથી, અમને વિશે કોઈને વિશે દેહ નથી, પણ આપણે જેવું દેખીએ છીએ એવું સમજીએ છીએ. તમને જ્યારે જ્યારે અમે દર્શન કરીએ છીએ ત્યારે મૂર્તિ સિવાય તમારી આકૃતિ જોઈ જ નથી, જોતા જ નથી. મુક્તો અવિશ્વાસ આવે તો ભલે, ના આવે તો ભલે, અને એટલે તમારી આકૃતિ દેખાતી નથી. પ્રયત્ન કરો ને આપ પણ, અને આકૃતિ દેખાશે તો અંદર વિકૃતિ આવશે. આકૃતિ જો દેખવાનો પ્રયત્ન કરશો તો અંદર રાગ કાં તો દ્વેષ ઉત્પન્ન થશે. બસ પરભાવ પરઠતા શીખો. આખો સમાજ પરભાવનો છે આપણો, બધા મહારાજના મુક્તો છે. કરવા જેવું છો, જો કેટલું મૂર્તિનું સુખ સરળ થઈ જાય છે. આ બધા હર્ડલ્સ છે, વચ્ચે વિઘ્નો છે, આ વચ્ચે આવતા બધા વિઘ્નો છે મૂર્તિનું સુખ લેવા માટેના. એ વિઘ્નોને આપણે ટાળવાના છે મુક્તો. અને છેલ્લે આ દેહીનો ભાવ પણ ટાળીને અરીસામાં જોયા ન કરો. આપણી જે અવરભાવની આકૃતિને મજબૂત ન કરો. હું ધોળો થઈ ગયો, હું કાળો થઈ ગયો, હું જાડો થઈ ગયો, હું પાતળો થઈ ગયો, હા મારું વજન વધી ગયું, મારું ઘટી ગયું, આ બધા દેહના ભાવો આપણે મજબૂત કરીએ છીએ. આજ મારો જન્મદિવસ છે, આજ મારો લગ્ન દિવસ છે, આજ મારો મરણ દિવસ છે, આ બધું બંધ કરો. આપણે મહારાજની મૂર્તિમાં છે. શાનો જન્મદિવસ, કોનો જન્મદિવસ? અને એ ભાવમાં આપણે આવો, એવા પદ બોલો, એવા પદ વિચારો કે જેથી આપણો અવરભાવ ટળે ને પરભાવ દ્રઢ થાય. કે સાચું તો મળ્યો રે દેવાળ, સાચું તો મળ્યો શ્રીજી તારી કૃપાએ દેવળ એટલે ઘર. આ દેહ રૂપી દેવળ એ જીવને રહેવાનું ઘર છે, અને મૂર્તિ રૂપી દેવળ જે સાચું દેવળ એ મુક્તને રહેવાનું ઘર છે. જે દેહમાં રહે એને જીવ કહેવાય, અને જે મૂર્તિમાં રહે એને મુક્ત કહેવાય. આપણને દેહ રૂપી દેવળ ખોટું કરાવી નાખ્યું મહારાજને મોટા, જ્યારથી મળ્યા વર્તમાન ધરાવ્યા ત્યારથી, અને આપણને મૂર્તિ રૂપી દેવળ આપી દીધું. એટલે હવે આપણે આ દેહમાં હું રહ્યો છું, દેહ રૂપે રહીને ધ્યાન કરવું એ મોટામાં મોટો મહારાજનો અપરાધ છે. હવે બહુ મોટો અપરાધ કહેવાય. હવે એ ભાવ ભૂલીને બસ સાચું દેવળ મળી ગયું. કયું સાચું દેવળ? આ મૂર્તિ રૂપી દેવળ, મહારાજ જ બેઠા છે ને એમાં મને મુક્ત કરીને રાખી લીધો છે. હવે આપણે મુક્તને નથી જોવાના, મહારાજને મૂર્તિમાં રહીને મૂર્તિને જોવાની છે, મહારાજને જોવાના છે, મહારાજને પરઠવાના છે, મહારાજના ભાવમાં આપણે મુક્ત ભાવમાં આપણે આગળ વધવાનું છે. અને એના માટેનું આ કીર્તન છે કે સાચું તો મળ્યો રે દેવાળ, સાચું તો મળ્યો શ્રીજી તારી કૃપાએ સાચું તો. આ દેવળ કેવું છે, કેવી રીતે મળ્યું? કે કોટી કલ્પે ને કોટે સાધને મળે નાય. મુક્ત બોલતા બોલતા જરા દેવળ જોતા જજો. કયું દેવળ? મૂર્તિને આમ ધારતા જજો. આમ એટલે જ્યાં બેઠા છીએ ત્યાં, જે રીતે બેઠા છીએ તે રીતે, જેમ બેઠા છીએ તેમ, પોતાના દેહના ભાવોને છોડીને બસ મૂર્તિ જ છે, મૂર્તિ જ છે. મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે અને હું મૂર્તિમાં છું એ ભાવે ભૂલી જાઓ. બસ મૂર્તિ જ છે, મહારાજ જ છે, મૂર્તિ જ છે. કેવી રીતે મળી? કે કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, વાતની વાતમાં હરિયે આપી રહે દીધો શ્રીજી. કેવું છે આ દેવળ? તેજો માયા ને અમૃત ધામ દેવળ, તેજો માયા ને અમૃત ધામ આ દેવળ, સદાય છે તો સદાય છે આ તો નવો ને શ્રી દે તારી કૃપાએ દે. તેજોમય કોણ હોય? મહારાજની મૂર્તિ તેજોમય છે, એ જ મૂર્તિ જ આપણું દેવળ છે, એટલે કે આપણું સ્વરૂપ છે. તો તેજોમય ને અમૃત ધામ આ દેવળ, બસ તેજના અંબારમાં મહારાજ બિરાજે છે. ક્યાં? સિંહાસનમાં? ના, આ બેઠા મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હા, મહારાજ જ છે ને, એ તેજોમય છે. અને એવું દેવળમાં મહારાજે તેજોમય દેવળમાં આપણને રાખી લીધા છે કે સુખ સુખ ને
સુખ મૂર્તિ દેવાળમાં, સુખ સુખ ને સુખ મૂર્તિ દેવાળમાં, અનુભવીઓને આ તો લાગે છે ઘડ્યો શ્રી તારી કૃપા.
મુક્ત દેહ ભાવ સ્વતે આપણે સુખ લેવા પ્રયત્ન કરીએ ને, એટલે ગળ્યું નથી લાગતું. એતા નહીં તર ગળ્યો ગળ્યો, આ ચહકારા મરાય એવું ગળ્યું લાગે ભાઈ, ચહકારા મરાય. સમજ્યા? જેમ પેલો દૂધપાક ને બાસુદી પીતો હોય ને કેવો ચસકો આમ મારે એમ આવે, એવો આ ટેસ્ટ આવે, મૂર્તિનો ટેસ્ટ આવે. પણ દેહ ભાવથી પૃથક થઈને બસ મૂર્તિમાં રાખ્યો છે, ભાવમાં આવીને જ્યારે દેવળનો ધ્યાન કરવામાં આવે ત્યારે એનો આનંદ ગળ્યું લાગે. અનુભવીઓને એ તો લાગે છે ગળ્યું. કેવું છે?
અખંડ સનાતન દેવાળ મૂર્તિ છે શ્રીજી કેરી, અખંડ સનાતન દેવાળ મૂર્તિ છે શ્રીજી કેરી, રોમે રોમ મા સુખ અમા તો ભયો શ્રીજી તારી કૃપાએ દેવ સાચું તો મળ્યું.
આ બધા વિશેષણ આપ્યા, અખંડ કો, સનાતન કો, આ બધા કોના વિશેષણ છે? મહારાજના. અને એ આપણું દેવળ છે એટલે એને વિશેષણ આપ્યા છે. અને અનાદિકાળથી જેને મુક્તને મૂર્તિમાં રહેતો થયો એને હું કાલે હું પાલુભાઈ હતો, કાલે હર્ષદભાઈ હતો, અને આજે મુક્ત થયો એવું રહેતું નથી. એને અનાદિકાળથી હું મૂર્તિમાં જ છું, બસ એ નિરંતર વર્તે અને એ ભાવમાં આપણે આવવાનું છે. મુક્તો એનું નામ મુક્ત ભાવ કહેવાય કે અનાદિ મુક્ત રહે છે
મૂર્તિ દેવાળ.
મુક્તો રસબસ ની વાત આપણા માટે નવી ન રહેવી જોઈએ, આપણા માટે નવી ના રહેવી જોઈએ, માત્ર ને બોલવામાં ના રહેવી જોઈએ. હા, રસબસ ભાવે સુખ લેવાનો આપણો સમય છે, આપણી તક છે. અત્યારે આપણે એ અવકાશ મળ્યો છે, એ યોગ મળ્યો છે, કારણ કે અનાદિ મુક્ત કર્યા છે એટલે આપણને લાયસન્સ હોલ્ડર કર્યા છે એટલે. હા, બાકી બીજાને મૂર્તિ સુખનો અધિકાર નથી, પરમ એકાંતિકને નથી, તો અનાદિ બીજાને ક્યાંથી હોય પહેલાં? હા, આપણને અનાદિ મુક્ત કર્યા છે, લાયસન્સ હોલ્ડર કર્યા છે, અને એટલે હવે આપણા માટે અવકાશ છે. હવે જે કંઈ કસર રહે છે, મહારાજ વચનામૃત પ્રથમનું 20મું એમ કહે છે કે હવે જે કંઈ કસર રહે છે એ આપણી આળસે કહી ન રહ્યા છે. હવે મહારાજનો કોઈ વાંક નથી, એમણે આપવાનું બધું આપી દીધું, એમણે કરવાનું હતું એ કરી દીધું, હવે વાંક આપણો છે. જે કંઈ કસર છે હવે આપણી છે, હવે આપણે એ માર્ગે ચાલવાનું છે, દોડવાનું છે. અને દેહના ભાવો તો ટળતા જશે અને મુક્ત ભાવ દ્રઢ થતો જશે અને મૂર્તિના નિત્ય નવા સુખ આવતા જાય.